महादेव्याको क्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्। राजचंद्र वचनामृत आंख 422 26 वर्षना पत्रों एनो स्वाध्याय शुरू थाय छे। 25 वर्षना पत्रों ना स्वाध्याय पूरा थया। 421 422 थी वर्ष 26 मुंबई कार्तक सुद 1949। धर्म संबंधी पत्र व्यवहार पण घणो थोड़ो रहे छे, जेथी तमारा केटलाक पत्रोनी पहुंच मात्र लखवानु बन्यो छे। जिनागममां आ काळने दुष्म एवी संज्ञा कही छे ते प्रत्यक्ष देखाय छे, केम के दुष्म शब्दनो अर्थ दुखे करीने प्राप्त थवा योग्य एवो थाय छे। ते दुखे करीने प्राप्त थवा योग्य तो एवो एक परमार्थ मार्ग मुख्यपणे कही शकाय, अने तेवी स्थिति प्रत्यक्ष जोवामां आवे छे। जो के परमार्थ मार्गनुं दुर्लभपणुं तो सर्व काळने विषय छे, પણ આવા કાળને વિશે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે। પરમ કૃપાળુદેવની અંતરસ્થિતિ દિનોદિન ઉદાસીન થતી જાય છે, એટલે એમણે પ્રથમ વાક્યમાં લખ્યું છે કે ધર્મ સંબંધી પત્રાદિ વ્યવહાર ઘણો થોડો રહે છે। ધર્મ સંબંધી પણ પત્રો બહુ ઓછા લખાય છે, એટલે કેટલાક પત્રોની તો માત્ર પહોંચ જ લખી છે, એમાં ઉઠાવેલ સમસ્યાઓનું સમાધાન કે પ્રશ્નોના ઉકેલ કે એની સમજાવટ છણાવટ કશું જ કર્યું નથી, માત્ર પહોંચ આપી દીધી કે તમારો પત્ર મળ્યો। એવી સ્થિતિ અત્યારે વર્તે છે, ફરી એમના કેટલાક પત્રો ભેગા થયા હશે, કોને પત્ર લખ્યો છે તેનું સંદર્ભ નથી, પણ કેટલાક પત્રો મળ્યા છે, કેટલાક કહેતા એકથી વધારે, એટલે એ બધાનો સમુચયના રૂપની અંદર આ પત્રાંક 422 મુમુક્ષુઓ માટે ખૂબ જ વિચારણીય પ્રશ્ન છે, પત્ર છે, આ ઘણો વિચારણીય છે। પ્રારંભની અંદર કક્ષાના મુમુક્ષુઓ સાધકો એણે આ પત્રને એના આશયપૂર્વક વિચારવાનો યત્ન કરવો જોઈએ। સર્વપ્રથમ તો કાળ સંબંધી વાત લખી કે જિનાગમમાં આ કાળને દુષ્મ એવી સંજ્ઞા આપી છે, શાસ્ત્રોમાં કાળનું વર્ગીકરણ કર્યું છે અને એ કાળને દુષ્મ એવી સંજ્ઞા આપી કે આ કાળ દુષ્મ છે। કાળ તો અનાદિથી પ્રવાહિત થતું એવું તત્વ છે, દ્રવ્ય છે, એક અપેક્ષાએ તો એને વળી સુષમ કે દુષ્મ શું? પણ છતાં જ્ઞાનીઓએ વ્યવહાર ભેદે કાળને એવી સંજ્ઞા આપી, બીજા દ્રવ્યમાં કઈ એવી સંજ્ઞા નથી, અહીંયા એ સંજ્ઞા છે કે આ તો દુષ્મ છે। તો દુષ્મ શબ્દનો અર્થ સમજાવે છે કે અમે દુષ્મ જ્ઞાનીઓએ કઈ અપેક્ષાએ આ કાળને દુષ્મ કહ્યો છે। દુષ્મ શબ્દનો અર્થ દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો, દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવું જે કાળમાં બને એ કાળને દુષ્મ કહ્યો છે। તો કે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય શું છે આ કાળમાં? એવો તો પરમાર્થ માર્ગ છે, એટલે પરમાર્થ માર્ગની અપેક્ષાએ કાળની દુષ્મતા કહી છે। જો પરિભ્રમણનો માર્ગ કેવો હોય તો કાળ સુષમ છે, ભોગ ઉપભોગનો માર્ગ કેવો હોય તો કાળ સુષમ છે। જો એ અપેક્ષા લ્યો ભૌતિક સુખ, ભૌતિક સાધન, ભૌતિક સંપત્તિ, ભૌતિક સંયોગો, અહિક સુખ, પદાર્થના સુખ, તો દિનોદિન રોજે રોજ નવા નવા પદાર્થોની ઉપલબ્ધિ થાય છે, રોજે રોજ ભોગ ઉપભોગનો માટેના માધ્યમો વધતા જ જાય છે। તો સાહેબ એને અમારે આ દુષ્મ કેવી રીતે કહેવો? દુઃખે કરીને પ્રાપ્ત કરવા યોગ્ય નહીં, સુલભતાથી આ બધા સાધનો મળે છે, ભોગ ઉપભોગના સાધન અત્યારે સુલભતાથી મળે છે. દિવસની અંદરની રોજ બરોજની આપણી જે આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓની પૂર્તિ માટે જો આપણે ઘડીભર વિચાર કરીએ તો 100 વર્ષ પહેલાનો કાળ આજનો કાળ આપણને શું લાગે છે? સુલભતા લાગે છે કે દુર્લભતા લાગે છે? સુલભતા લાગે, બધું મળે, બધું તૈયાર, તમે બોલો અને હાજર, આટલા બધા ભોગ ઉપભોગના સાધનો સુલભ, ઇન્દ્રિય રસના વિષયના તૃપ્તિના સાધનો આ કાળમાં સુલભ, મનની કાંઈ ઈચ્છાઓ આકાંક્ષાઓ અહીક લોકની અહીક સંપત્તિની સુખની થાય તો સુલભ. શું નથી ભાઈ, બધી જ વસ્તુ અવેલેબલ છે ભાઈ. હવે તો એવું થયું કે દુનિયામાં મળતી વસ્તુ પણ અહીંયા છે. અને કોઈ કદાચ એમ કે અમે તમારા માટે મુંબઈથી આ લાવ્યા, તો કે રેવા દેજો, લાવતા નહીં. હવે તમારા મુંબઈમાં જે મળે છે એ બધું અહીંયા મળે છે, ઉલટાનું એવું પણ મળે છે કે જે તમારા મુંબઈમાં નહીં મળતું હોય. દુનિયા બહુ નાની થઈ ગઈ, ભૌતિક જીવનના સુખ ઉપભોગના ભોગ ઉપભોગના સાધનો બહુ સુલભ થયા છે, જલ્દી મળે છે. તો આ બધી સુલભતાની સામે દુર્લભતા કેની થઈ? કે ભાઈ 50 વર્ષ પહેલા અમને પરમાર્થ માર્ગ જેટલો સુલભ હતો એટલો અત્યારે નથી. હવે મુશ્કેલી એક જ થઈ પરમાર્થ માર્ગની, જેથી કરીને સંસારના પરિભ્રમણનો અંત આવે, જીવને માનસિક શાંતિ મળે. આખરે પરમાર્થ માર્ગનો પરિચય સેનાથી મળે? શાંતિ, નિર્વિકલ્પતા, સમાધિ. તો એવી આ કાળમાં એ સમાધિ સુલભ થઈ કે દુર્લભ થઈ? ભાઈ આ તો દુર્લભ થઈ. ઘરમાં સાધનો વધ્યા તો સમાધિ વધી, સમાધિનું નિમિત્ત વધ્યું, સમાધિના કારણો વધ્યા. પણ કેટલી બધી સગવડતા, તમારા આજના આધુનિક મકાનની અંદર તો જે જોઈએ એટલી વસ્તુ ફિટ કરાવો, ફર્નિચર કેવું, વ્યવસ્થા કેવી, સગવડતા કેવી, સુવિધા કેવી, સાધનો કેવા, સગવડો કેવી, તો શાંતિ વધી. તો આ બધાનો સરવાળો શાંતિ ન વધી, આ બધાનો સરવાળો સમાધિ ન વધી. જીવ અશાંત થયો, અજંપો વધ્યો, અસમાધિ વધી. તો દુર્લભતા કેની થઈ? પરમાર્થનું પ્રતીક એવી માનસિક શાંતિ, જે સંકલ્પ વિકલ્પ, જે ચડ વિચડતા, જે ચંચળતા આ મનની છે, જેને કારણે આ જીવ સતત, હમણાં એક પેલું આવે છે ને કે અત્યારે હાઈપર ટેન્શન એ સાયલન્ટ કિલિંગ રોગ છે, 70% માણસને મારી નાખે એમને, એવું અત્યારે વધી ગયું છે. એ દેખાતો નથી, પણ આ આજના આધુનિક યુગની અંદર આ સાધનોની ભરમાર વચ્ચે, આ સુવિધાઓની ભરમાર વચ્ચે, આ બધા માધ્યમોની ભરમાર વચ્ચે કેટલો જીવ અશાંત થઈ ગયો છે. એક મોબાઈલનું ડબલું કેડે બાંધ્યું હોય એ જીવને કેટલો અશાંત કરે, કેટલો અશાંત કરે, કોઈ કલ્પના જ ન કરી શકાય. તો આ સ્થિતિની અંદર હાઈપર ટેન્શન અંદરથી ને અંદરથી જીવને, અને પછી એમાંથી ડિપ્રેશન થાય. કારણ કે જેટલો જગત સાથેનો સંગ વધે એ સંગથી શાંતિ વધે, એવું ખરું? જગતનો સંગ, પદાર્થોનો સંગ, સંબંધોનો સંગ, સંયોગોનો સંગ, એ જેમ જેમ વધતો જાય, એ પથારો વધતો જાય અને એની સાથેનું આપણું અનુસંધાન વધતું જાય, એ શાંતિમાં ઉમેરો કરે, એવું ખરું? એવું ગણિત છે આપણો, એવો આપણો અનુભવ છે? તો કે ના ભાઈ, આ તો જેટલા સાધનો વધ્યા એટલી ઉપાધિ વધી, એટલી અશાંતિ વધી, એટલી મુશ્કેલીઓ વધી, એટલો ઉત્તાપ વધ્યો, ઉલટો વધ્યો ઉત્તાપ. આ તો ઉત્તાપ વધ્યો. જ્ઞાની કે છે કે એવી સ્થિતિ તો પ્રત્યક્ષ જોઈ શકાય એવું છે કે પરમાર્થ માર્ગની દુર્લભતા થઈ. હવે પરમાર્થ માર્ગ ન મળે, બાકીનું બધું સરળતાથી મળે. મનોરંજનનો માર્ગ, હોમ થિયેટર થઈ ગયા ને હવે તો, થિયેટરમાં જવાની જરૂર નહીં. કોઈ પણ પિક્ચર જોવું હોય તો સીડી બજારમાંથી લેવો 25 રૂપિયાની, અને સિનેમા તમારા ઘરમાં. કોણ ટિકિટ ખર્ચે, કોણ ક્યાં જાય, આખી રાત જોયા કરો અને દિવસના ઊંઘા કરો. આ બધું સુલભ છે. મનના વિકારો સુલભ, મનની અશાંતિ સુલભ, મનની ચંચળતા સુલભ, મનના વિકલ્પો સુલભ. ગમે તેવા ચોપાનિયા વાંચ્યા કરો, આનું આમ થાય ને, ઓલો આમ કે છે ને, આલો આમ કે છે ને, માલો આમ કે છે, તારું એમાં કઈ વળશે નહીં, તને વિકલ્પ સિવાય કઈ નહીં થાય. કેમ કે અજ્ઞાની લોકોની માહિતી ઠાંસી ઠાંસીને રોજ ભરે અને પોતાને જ્ઞાની સમજે એને શું કહેવું? એક જ્ઞાનીના વાક્ય ઉપર ઠરીને ઠામ થયો નથી, અને હજારો અજ્ઞાનીઓના અધુરિયાના વાંચો વાંચી વાંચીને આ ચોપાનિયા વાંચી મગજમાં ભૂસું ભરાય, રાય ભરાય, અને પછી રોજે રોજ વિકલ્પ કરે, આનું આમ થાય, આનું આમ થાય, આ ઓલો આમ કહેતો તો ઓલો આમ કહે. પણ કોણ કહેતો તો એને તો પૂછવા જા કે તને સત્યની ઉપલબ્ધિ છે, તું શાંત થયો છો? આવી પ્રકારના જીવ એવો ઘેરામાં ઘેરાઈ ગયો છે, સાધનોના ઘેરામાં ઘેરાયો છે, માધ્યમોના ઘેરામાં ઘેરાયો છે, સંબંધોના ઘેરામાં ઘેરાયો છે, અને આ બધું વધતું જ જાય છે. જ્ઞાની કહે છે વધવાપણું સંસારનું. આ બધું જ જે વધે છે ને એ પરમાર્થ નથી વધતો. શું વધે છે? સંસાર વધે છે, પરમાર્થ નથી વધતો, સંસાર વધે છે. એટલે જ્ઞાનીએ પોકાર કર્યો કે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. અરે તું વિચાર તો કર કે આ દિવ્ય શક્તિ માનને જંજીરમાંથી બહાર કાઢવાનો છે, એની બદલે રોજોરોજ નવી નવી જંજીરો બાંધા જ કરશે ને, એના ઉપર રોજ ને રોજ નવી નવી જંજીરો બાંધે છે. બેડીઓ તોડવાની તો એક બાજુ રહી, પણ નવી બેડીઓ ગાલવાનું શરૂ કર્યું છે. પરમાર્થ માર્ગની દુર્લભતા આ કાળને વિશે છે. એ સ્થિતિ જ્ઞાની કે છે પ્રત્યક્ષ જોવામાં આવે છે, આમાં કઈ તર્કની દલીલની પુરાવાની કઈ જરૂર નથી, પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે, પણ આવા કાળને વિશે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. પરમાર્થ માર્ગ તો જીવને દુર્લભ છે જ, પણ એમાં કાળ કારણભૂત છે. આ કાળનું કારણભૂતપણું મૂકીને જ્ઞાનીઓએ કાળને દુષ્મતાની સંજ્ઞા આપી કે જે દુષ્મતાને કારણે એને પરમાર્થ માર્ગના સાધનો જીવને દુઃખે કરીને પ્રાપ્ત થાય, એની પાસે ખૂબ ધન હોય, સંપત્તિ હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, મોટાઈ હોય, બધી રીતે સાધન સંપન્ન હોવા છતાં એને જગતમાંથી બધું મળી શકે, પણ પરમાર્થ માર્ગ ન મળે, સંતનો સમાગમ ન મળે, સત્સંગનો યોગ ન મળે, ભક્તિનો રાહ ન મળે, બાકી બધું મળે. દુનિયાભરમાં ટ્રાવેલિંગ કરવા જવું હોય તો કાચી મિનિટમાં વયો જાય, વર્લ્ડ ટૂરમાં બધું સુલભ છે. પણ સાહેબ શાંતિનો માર્ગ એક છે, એની યાત્રા કરો ને, એમાં વિઝાની જરૂર નથી, એમાં પાસપોર્ટની જરૂર નથી, એમાં પૈસા ખર્ચવાની જરૂર નથી, અંતરયાત્રા છે. આ તો પરમાર્થનો માર્ગ અંદરથી બહાર તરફ નહીં, બહારથી અંદર તરફ જાય છે, એની દિશા ખબર છે? શાંતિનો માર્ગ બહારથી અંદર તરફ જાય છે, અને આ જીવ અંદરથી બહાર જઈને શાંતિને શોધે છે. બહાર તો જગત છે, સંસાર છે, પદાર્થો છે, એ પરમાર્થ પ્રાપ્તિને માટે ઉપકારી નથી. કાળ દુર્લભપણાના કારણરૂપ બની ગયો છે. આજે કેટલીક સ્થિતિનું આપણને કોઈ સમાધાન નહીં મળે. આમ છે, તેમ છે, આટલા આટલા સાધનો છે, આવા પ્રિન્ટના માધ્યમો છે, આવું પ્રકાશન છે, આટલા આટલા સીડી ને વીસીડી ના આવા સાધનો છે, તો એ કેમ જીવ પરમાર્થની અંદર રત નથી બનતો? તો કે છે કાળ કારણરૂપ છે. ચારે બાજુનું વાતાવરણ એવું છે, વાયુમંડળ એવું છે કે એમાં જીવને પરમાર્થ માર્ગની અંદર સ્થિરતા થવા દેતો નથી. એટલે કાળ એના કારણરૂપ છે દુર્લભપણાના. આ કાળની વિશેષતા કીધી. આ કાળ દ્રવ્ય શું કરે છે? તો કે છે આ દુર્લભ બનાવે છે આ જીવોને. આ કાળ એની સંજ્ઞા અમે દુષ્મ આપી છે. આ કાળ દિન પ્રતિદિન જીવોને પરમાર્થની માત દુર્લભ બનાવે છે. અત્રે કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વજણે પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે. કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત અને તેથી આ કાળને દુષ્મ કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વ આરાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિશે જો કોઈ પણ જીવ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિશે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે. કેવી અદભુતતા વાત! કૃપાળુદેવની શૈલી કેટલી સરસ! એ કહે છે કે ભાઈ, હેતુ અમારો એવો છે કે પરમાર્થની દુર્લભતા એટલા માટે કે કાળનું જો સ્વરૂપ છે એ કાળના લક્ષણમાં એક લક્ષણ એ કહ્યું કે ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે માર્ગ આરાધ્યો છે એવા લોકો દેહ ધારણ કરે નહીં. જો સમજી લઈએ, હત પુણ્ય લોકોનો આ કાળ છે, હિન પુણ્યવાળાનું આ કાળ છે, જેનું પુણ્ય તણખલા જેવું નથી એવા અલ્પ પુણ્યવાળા જીવો આ કાળની અંદર છે. પૂર્વે જેણે આરાધન કર્યું છે, જન્મ જન્મનો જેને પરમાર્થ માર્ગ આરાધ્યો છે, યોગ માર્ગ આરાધ્યો છે, એવા જીવો દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતા હોય એવું તો બહુ ક્વચિત, બહુ સંભવિત. આ કાળમાં શોર્ટેજ અછત શેની છે? તો સંતોની. કૃપાળુ દેવે મુનિઓને કહ્યું, તું મુનિ પ્રત્યક્ષમાં પ્રમાદ કરો છો, પણ 500 ગાંવ સુધી વિહાર કરશો તો પણ સત્પુરુષના દર્શન નહીં થાય. બધું મળશે, નેતા અભિનેતાઓ તો સામે ભટકાતા આવશે, એવા લોકો, મતલબી લોકો, સ્વાર્થી લોકો, છીછરા લોકો, તુચ્છ લોકો, હલકી મનોવૃત્તિના લોકો, એવા તો રોજ ભટકાશે. પણ ઓહો, જીવને સંસારના સાગર તરવાનો રાહ બતાવે, હાથ પગડે, સધ્યારો આપે, સાંત્વના કરે, જીવના તાપ ઉતાપને મટાડે, અરે શાંતિ પમાડે, તેને સંત કહીએ. એવો કોઈ કે જેના આશ્રય બેઠા હો અને જીવના પરિણામો શાંત થાય, ઉપશમ થાય, એ થોડો અંતર્મુખ થાય, એ જગતની બાહ્ય ઉપાધિઓમાંથી કંઈક પોતાની સાતાનું વેદન કરે, આવા પુરુષો આ કાળમાં નહીં મળે. કોઈ પૂર્વના આરાધક એવા જીવો આ કાળે દેહ ધારણ કરે એ તો બહુ અલ્પ છે. એ કહે છે કે જો આવા જીવોનો સમૂહ હોય, સમૂહગત, થોકબંધ, તો એના સમાગમમાં આવનારા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુલભપણે હોત. આવા પુણ્યશાળી જીવો હોય તો એને પરમાર્થ માર્ગ કેટલો સુલભ! આપણે કહીએ છીએ કે અમારું આખું કુટુંબ ભેગું થાય, પણ હવે નજર નાખતાય કોઈ એવો પ્રતાપી પુરુષ છે નહીં. જે ભેગા થયા ઝઘડા જ કરતા હોય, જે ભેગા થયા હાવ તોછડા, હાવ અધુરિયા, હાવ ચીચરા. અરે પહેલા તો કુટુંબ મળે ને એની અંદરના બે ચાર ધીર ગંભીર લોકો હોય, સમુદાયની અંદર જઈએ, ઉપાશ્રયમાં જાઓ, સંઘમાં જાઓ, આરાધનાના કેન્દ્રોમાં જાઓ, એવી ગંભીર પરિપક્વ પ્રતિભાવો બેઠી હોય કે જેના પ્રભાવની અંદર કોઈ જીવના પરિણામો અશાંત ન થાય, કોઈ જીવ ઉગ્રતાને ન પકડે, માત્ર એની હાજરી જ બસ છે. એવા મહાત્માઓ કેમ ઈચ્છીએ છીએ કે સંતોના ચાતુર્માસ હોય તો સારું. અને એક સંત ગામમાં બેઠા હોય ને તો એનો પ્રભાવ સમસ્ત ક્ષેત્રની અંદર હોય. આવા પુણ્ય પ્રભાવી જીવો, પુણ્ય શ્લોક પ્રાતસ્મરણીય, આજે તો આવા ઢગલાબંધ હોય તોય કજિયા વધારે જોવા મળે, મતભેદ વધારે જોવા મળે, ઉગ્રતા વધારે જોવા મળે, વિઘટન વધારે જોવા મળે, અશાંતિ વધારે જોવા મળે. રોજ આયોજન એવા જ થતા હોય, એકબીજાની સામે પાસા મુકાતા હોય. કુટુંબની અંદર આવું છત્ર ચાલ્યો ગયો, સંઘની અંદરના આવા નાયકો ચાલ્યા ગયા. કાળ એવો કઠિન છે, કાળ એવો દુષ્મ છે. આ કાળની અંદર આવા ક્ષેત્રોમાં પણ શાંતિના સાધનો, કૃપાળુ દેવ લખે છે કે સંતો તો કલ્પદ્રુમ જેવા છે, ગ્રીષ્મની આવી ઋતુની અંદર એ કલ્પદ્રુમની છાયા એ જ જીવને શાંતિ આપી શકે. એમાં સંસાર બડબડતો છે, ભડકે બળી રહ્યો છે, અને એમાં ગ્રીષ્મનો તાપ છે અને સંસાર સહરાનું રણ છે. તે સમયે જીવને સાતાકારક કોઈ હોય તો કોઈ વૃક્ષની શીડી છાયા, અને એ વૃક્ષની શીડી છાયારૂપ આવા મહાત્માઓ, પૂર્વના આરાધકો, એવા પુરુષો, સંત સમાન જેની પ્રકૃતિઓ છે, એવા લોકોની માત્ર નિશ્રા, એનું સાનિધ્ય, એ પણ જીવને આશ્રયનું સ્થાન છે. એ કહે છે કે તો જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત. અરે, અમારા ગામની અંદર એક સંત છે તો હજારો લોકોને પરમાર્થની પ્રાપ્તિ થશે. સિકંદર જગત જીતવા નીકળે છે, બધાને કહે છે હું તો ખૂબ અઢળક ધન સંપત્તિ લઈને આવીશ, દુનિયા આખીની દોલત લૂંટીને આવીશ, બોલો કોને શું શું જોઈએ છે, લિસ્ટ લખાવો. એમાં એને ગુરુને પૂછ્યું કે આપને કઈ જોઈએ છે? ભારતમાં જાઉં છું, સોને કી ચીડિયા છે, અમૂલ્ય રત્નો છે, ભારતની અંદર સોનાની ખાણ છે, ગુરુ આપના માટે શું લાવું? ભારત કઈ જોતું નથી, પણ જો તારે આ યુનાનની પ્રજાને સુખી કરવી હોય તો એક સંતના પગલા તારી ધરતી ઉપર થાય આ રાષ્ટ્રમાં, તો તારા પ્રજાને શાંતિનો અહેસાસ થશે. ભારતની અંદર એવા સંતો છે, એકાદા સંતને આ ધરતી ઉપર તું એના ચરણ સ્પર્શ કરાવજે. આખું લૂંટીને જાય છે ત્યારે યાદ આવે છે ગુરુની શીખ, કે મારે તો એક સંતને ભારતમાંથી યુનાનમાં લઈ જવા છે, અને વાત મૂકે છે, વિનંતી કરે છે, ઘણી વાત લાંબી છે. બોલો, કે છે મારે કઈ આવવું નથી. એટલું સુખ, ત્યારે એને ખબર પડી કે એક બાજુ જગતની સમૃદ્ધિ ને દોલત, લાવ લશ્કર સેનાપતિઓ, અને બીજી બાજુ એક અકિંચન એવો માત્ર પથ્થરની શિલા ઉપર બેઠેલો ભારતનો એક સંત, એક યોગી કેટલો સુખી છે. એના સુખનું કોઈ માપ લઈ શકાય એમ છે? એની શાંતિ કોઈ કેવી અદભુત, એનું ધૈર્ય કેવું. આના સમાગમમાં આવનાર જીવો શાંતિ અનુભવે, હિંસક પ્રાણીઓ જન્મજાત પોતાની હિંસક વૃત્તિ ભૂલી જાય, વેરભાવ ભૂલી જાય, અને જગતના જીવો શાંતિમાં નિર્દોષ આનંદની અનુભૂતિ કરે, સંતોષની અનુભૂતિ કરે, એવું એક સંતના જીવનનો પ્રભાવ હોય છે. મહર્ષિ અરવિંદને પ્રશ્ન કર્યો હતો કે તમે ભારતની આઝાદીનું આંદોલન છોડી અને પોંડિચેરીમાં બેસી ગયા, હવે રાષ્ટ્રનું કલ્યાણ કેવી રીતે થશે, આ મુક્તિનો યજ્ઞ કેવી રીતે ચાલશે? મહાયોગની આરાધના માટે આવેલા, કેમ કે અલીપુરના જેલની અંદર એને વિવેકાનંદજીનું માર્ગદર્શન સ્વપ્નમાં મળ્યું હતું સતત 15 દિવસ સુધી, અને મહાયોગનો માર્ગ કંડારી આપ્યો હતો. એની સાધના, પૂર્ણ યોગને આવિષ્કાર કરવા માટે મહર્ષિ એ અંગ્રેજ રાજ્યમાંથી ફ્રાન્સના પોંડિચેરીમાં વયા ગયા, કે જેથી એને કોઈ બીજો કાયદો અસર ન કરે. એણે જવાબ એમ આપ્યો, વન મેન્સ પરફેક્શન લાઈઝ ધ સાલ્વેશન ઓફ મિલિયન્સ. એક માણસ પૂર્ણતાને પ્રાપ્ત કરે, એક આત્મા સિદ્ધત્વને પ્રાપ્ત કરે, એક પુરુષ પોતાની પરમ આત્માની અનુભૂતિ કરે, એમાં હજારો લોકોને શાંતિનું એ નિમિત્ત છે, શાંતિનું એ કારણ છે. ઇન વન મેન્સ પરફેક્શન લાઈઝ ધ સાલ્વેશન ઓફ મિલિયન્સ. કરોડોની મુક્તિ છે એક મુક્ત થાય એમાં. એક જીવ પરમ પદને પામે એમાં અનંત જીવોને સુખની અનુભૂતિ છે, એને માર્ગ મળશે સુખનો. આટલું અદભુત રહસ્ય પરમાર્થ માર્ગનું છે. આ કાળની વિશેષતા એવી કીધી જ્ઞાનીઓએ કે આ કાળમાં આવા લોકો જન્મ ન લે. પુણ્યાત્માઓ નહીં મળે, અને પાપિયાઓ તો રોજ રોજ ઠેબે ટીપાશે. હાલતા એવા કપટી, લુચ્ચા, સ્વાર્થી, છીછરા આવા લોકો મળશે બધા. અહમ અને અભિમાનના પુતળા, જીવનમાં કોઈ આદર્શ નહીં, માત્ર મતલબી, અને માયાચાર સિવાય કોઈ જીવનમાં વાત નહીં. દંભ દંભ આડંબર, જ્યાં જ્યાં ત્યાં આડંબર. ધર્મસ્થાનમાં જાય તો આડંબર, ખોટું જ કરવું, ખોટું જ બોલવું, ખોટું જ દેખાડવું. આવી પ્રકારના જીવોની વચ્ચે જગતમાં શાંતિ અને સમાધિ કેવી રીતે રહી શકે? કાળની વિશેષતા કહેતા જ્ઞાની એમ કે છે કે હેતુ એવો છે અમારો કહેવાનો, કે આ કાળની અંદર એક જ વસ્તુની ઉત્પત્તિ નહીં થાય, બાકીની બધી થશે. શું પૂર્વે જેને આરાધન કર્યું છે એવા મહાન આત્માઓ, પવિત્ર આત્માઓ આ કાળમાં આ ક્ષેત્રે દેહ ધારણ ન કરે. બોલો, દુર્લભતા કેની? તો છેવટે કીધી આવા પૂર્વ આરાધક જીવોની, આવા પુણ્યાત્માઓની, આવા આત્મગુણ સંપન્ન પુરુષોની, જેના આત્મિક ગુણો જાયગા છે એવો પુરુષ ન દેખાય. જો એવા જીવોનું અહીંયા પ્રાપ્તિ હોત તો કે છે આ કાળને તો પરમાર્થની પ્રાપ્તિ સુલભ થઈ જાત. છતાંય આવી સ્થિતિ છે તોય આ કૃપાળુ દેવ આ માર્ગની સનાતનતા અને શાશ્વતતા, પૂર્વ આરાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં, આવી દુર્લભતા છે, આવી મુશ્કેલી છે છતાં, હવે શું આ જ્ઞાની સધ્યારો આપે છે, છતાં વર્તમાન કાળને વિશે જો કોઈ પણ જીવ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે. આવી સ્થિતિ છે, અલ્પપણું છે, આવા જીવોનું અલ્પપણું છે, પૂર્વ આરાધક જીવોનું અલ્પપણું હોવા છતાં પણ વર્તમાન કાળને વિશે જો કોઈ પણ જીવ, કોઈ પણ, નો કન્ડિશન, કોઈ પણ જીવ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે. એની ઈચ્છા હોય તો, એને પરમાર્થ માર્ગ આરાધવો હોય તો, કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિશે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એવું પૂર્વ જ્ઞાનીઓનું કથન છે. ભલે દુઃખે કરીને, કદાચ સરળતાથી નહીં થાય. ઋષભદેવના સમયમાં, ધર્મનાથ સ્વામીના, શાંતિનાથ સ્વામીના સમયમાં, પાર્શ્વનાથના સમયમાં, મહાવીરના સમયમાં જેટલી સરળતાથી, સુગમતાથી કદાચ આ માર્ગનું પ્રાપ્તપણું હતું એવું કદાચ ન હોય. દુઃખે કરીને પ્રાપ્ત થાય, કદાચ કષ્ટ કરવું પડે, કદાચ મહેનત લેવી પડે, કદાચ એને માટે થઈને આપણા ઘરવાર, કુટુંબ આદિ સંયોગો છોડવા પડે ધંધા ધાપાના. પણ જો ઈચ્છા હોય તો આ કાળને વિશે પણ થાય, કારણ કે માર્ગનું શાશ્વતપણું છે, સનાતન છે માર્ગ, શાશ્વત છે. ક્યારેય પણ કોઈ કાળને વિશે માર્ગનું ન હોવા પણ સંભવતું નથી. સત આધારિત છે, અને સત એ જ કે જે આજે છે, કાલે છે અને ત્રિકાળ હશે. ત્રણ કાળને વિશે માર્ગનું હોવાપણું છે, પછી સુગમ કે દુર્લભ, સુલભ કે દુર્લભ, એ અપેક્ષા એ વાત છે. ત્યાં કાળની અપેક્ષા લીધી છે, પણ જ્યાં સતની અપેક્ષા છે ત્યાં માર્ગનું ત્રણ કાળને વિશે હોવાપણું છે. એટલે આ કાળને વિશે પરમાર્થ પ્રાપ્ત, પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે. આવું કથન પૂર્વ જ્ઞાનીઓનું છે કે ભાઈ ત્રણેય કાળને વિશે માર્ગની ઉપલબ્ધિ છે, પછી સુખે કરીને કે દુઃખે કરીને, સુલભતાથી કે દુર્લભતાથી, પરંતુ માર્ગનું ન હોવા પણ ઘટતું નથી. બહુ સમજવા જેવી વાત છે. આ શ્રદ્ધા ના આવે, સનાતન અને શાશ્વત આ સત છે અને સતનો માર્ગ છે. મોક્ષ માર્ગ એ કોઈ ટેમ્પરરી નથી. જો સંસાર અનાદિ અનંત છે તો મોક્ષ માર્ગ અનાદિ અનંત છે. જો સંસારનું હોવા પણ જ્ઞાનીઓએ કીધું કે વાસ્તવિક અસત છે, છતાં એનું હોવા પણ અમે એ અપેક્ષાએ કહીએ છીએ કે જગતની અંદર બધા જીવો મુક્તિ પામી શકે એવું દેખાતું નથી. સર્વજ્ઞ ને આપણી વાત નથી, સર્વજ્ઞ કહે છે કે અમને દેખાતું. પ્રહ્વાની અપેક્ષાએ આ સંસાર ચાલ્યા કરશે, કોઈ આત્મા, વિશેષ આત્માની અપેક્ષાએ એનો સંસાર શાંત થઈ જશે. અનાદિ છે, શાંત વ્યક્તિ અપેક્ષાએ, આત્મા અપેક્ષાએ, પણ અનંત પ્રહ્વાની અપેક્ષાએ. પ્રહ્વાની અપેક્ષાએ તો જગતમાં એવા અનંત જીવો છે કે જેણે આ સંસારને ચાલુ રાખવા માટે વ્રત લીધું છે કે સંસાર તો રહેવો જ જોઈએ. આ બધું જાય, આ ભયું જાય તો પછી આ મકાનનું શું થાય, રસ્તાનું શું થાય, આ પ્રોપર્ટીનું શું થાય, એને ઠેકો લીધો જ બધું સાચવવાનું. આ દુકાનનું શું થાય, વેપાર કોણ કરે, બરોબર ને? આપણે આ બધું છોડી દે તો શું થાય? બધું જગતના જીવો આવા પણ છે. જ્ઞાનીઓને જ્યાં સુધી આવા જીવો દેખાય છે અને એને દેખાય, એટલે એને કહ્યું કે લો તમને કહું, સંસાર પણ અનંત છે. અરે સાહેબ, તમે સંસારને અનંત કીધો તો શું અસત ભાષ્ય કર્યું એને? રોજે રોજ કઈક ને કઈક નિમિત્ત ગોતીને દુખિત થાવ છે. એને બધું મળે તો અરે રે, આ જુઓ ને કઈ ઠેકાણું છે, આ હવામાન બદલાઈ ગયું, બદલાઈ ગયું, તું શું કામ દુખી થાસ પણ? ઓહો, શું 10 વર્ષ પહેલા ના આજના તડકા એટલે કેવું પડ્યો. હવે ભાઈ તું 10 વર્ષના તડકા ને આજના તડકા, હવે ઓલા જેમ કે અમારા જમાનામાં ઘી આટલું સસ્તું હતું અને હવે અત્યારે તો આટલું મોંઘું થયું. અમે તો આટલા રૂપિયામાં આટલો એ જલસો કરતા હતા, ભરપેટ નાસ્તો કરતા હતા, અને હવે અત્યારે તો એની એક ડીશ કાંઈ મળતું નથી એમ. ઓહો, ત્યારે તો શું પણ આહા, અને હવે તો તડકા તો જીવો. હવે આની માથાકૂટ કરવા માંડ્યો છે. હવે નદીઓ તો જુઓ, એ નદીઓમાં નાવા જતા હતા ને અત્યારે તો કાંકરા ઉડે છે. પછી તારા નસીબમાં કાંકરા ઉડે છે, શું કરવું? આવી કોઈ વાત. જગતના જીવોને જેને દુઃખિત થવું છે, જેને અસમાધિ જ કરવી છે, જેને રોદણા જ રોવા છે, એને નિમિત્તો મળતા રહેવાના છે, એને મળતા રહેશે. અને કોઈ એમ કહે કે આવો ભયંકર દુષ્મકાળ, એમાંય વિતરાગનું શાસન, એમાંય આવા પરમ ગુરુનો યોગ, એમાં એના હાથના લખેલા વચનો, એમાં એની આવી સત્મુદ્રા આપણને મળે, આપણને એનો યોગ થાય, આપણને એની વાત સાંભળવા મળે, આવા નિર્દોષ પુરુષના વાક્યો વાંચવા મળે જેમાં અંશે પણ અસત ન હોય, જગતના જીવોનું કેવળ કલ્યાણકારી અને મંગલકારી જેની વાણી હોય, એવી વાણીમાંથી સતત મંગલના અને કલ્યાણના પ્રવાહો નીકળતા જ હોય, આવી ઓજસ્વી ને તેજસ્વી વાણીના શબ્દો આપણા કાને પડે આ કાળમાં, ચારે બાજુ જ્યાં આવા માઇક લાઈક લાઉડસ્પીકરના માઇક ચાલુ જ થયા છે અને ગમે તે પ્રકારના પોપ સોંગ ને રેપ સોંગ ને આ બધા આવેલા છે, એની વચ્ચે તને પ્રભુની ભક્તિ સાંભળવા મળે છે તો જીવ ઉલ્લાસમાં આવે, જીવ આનંદમાં આવે કે વાહ, આ કાળમાં ધન્ય છે પ્રભુ, તમારો મહિમા, તમારો પ્રભાવ કે દુષ્મકાળને ભેદીને પણ જે ઈચ્છે એના સુધી તો આપ પહોંચો જ છો, ન ઈચ્છેની વાત જુદી છે. આંખ બંધ કરે તો એને તો સામે પ્રત્યક્ષ ભગવાન હોય તો પણ દેખાય નહીં, પણ જે ઈચ્છે છે, જેને મુમુક્ષુતાના નેત્રો ખોલ્યા છે પોતાના, એને હે પરમાત્મા, તારું સત અને તારો સતરો મહિમા અપરંપાર છે, ગમે તેવી પરિસ્થિતિની અંદર એને એ હાથમાં આવીને મળે છે. જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવી શકતો નથી, અને દીનબંધુની કૃપા જ એવી છે કે જે છૂટવા માટે જીવે છે તે બંધાતો નથી અને જે બંધાવા માટે જીવે છે એને છોડતો નથી. આની વ્યવસ્થા છે, આ રચના છે. તો જોવું હોય તો આમ જોવે કે વાહ પ્રભુ, આ કાળમાં પણ મને આપનું દર્શન થયું. અને આવું આપણે કહીએ એટલે માત્ર આ કોઈ વાણી વિલાસ નથી. યશોવિજયજી મહારાજે મલિનાથ સ્વામીનું સ્તવન કર્યું અને સ્તવન કરતા કરતા કીધું, બરાબર છે, મને ખબર છે કે હું 5મા આરાનો જીવ છું. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે, મને ખબર છે હું 5મા આરાનો છું. આરો રે સારો મુજે 5મો, જ્યાં તમે દર્શન દીઠ. હે પ્રભુ, આ 5મ કાળમાં, આવા કડી કાળમાં, આવા દુષ્મ કાળમાં તારું દર્શન મને થાય. ભલે 5મો આરો રહ્યો, 4થો આવ્યો આરો ફરી આવ્યો ગણું, અરે મારે મન તો આ 4થો આરો છે. આવા સત્પુરુષો, આવું જેને ઈચ્છે છે એને આ કાળની અંદર પણ પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુલભ છે. આવશ્યકતા આપણી મુમુક્ષુતાને જાગૃત કરવાની છે. એટલે કે છે કે સર્વ જીવને વર્તમાન કાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેના ઘણા બધા કારણો પ્રત્યક્ષ દેખાય છે. હજી આગળ જ્ઞાની કે છે આનો અર્થ એવો પણ ન લેવો કે વર્તમાન કાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય આવું એકાંતિક ગ્રહણ કરવું નહીં. જો કાળની દુષ્મતા છે, આવા પુરુષોનું જન્મવું દુર્લભ છે, છતાં પણ માર્ગ ઈચ્છે એને મળી શકે. પણ અમે એવું નથી કહેતા કે જે ઈચ્છે એને દુઃખે કરીને જ મળે, એવું તમે પાછા માની લેતા? વાહ, એક એક ડગલે માર્ગ સરળ કરે, એક એક વાત કહેતા જાય, એક એક વાક્ય કહેતા જાય અને માર્ગની સરળતા બને, સુગમતા થાય. કે ઓહો સાહેબ, એમ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવું નથી. તો સાહેબ બીજું છે એમાં? હા, આ તો કદાચ ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. અભિપ્રાયની શરત છે એ સમજજો. બાકી દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવું એકાંતે ગ્રહણ કરશો નહીં, નહીં તો નક્કી કરશે કે હવે આ દુઃખે કરીને જ થાય તો આપણે હાથે કરીને દુઃખી થવું, તો મુખ પરમાર્થ માર્ગ પડતો. આજનો સ્વાધ્યાય પૂરો થાય એટલે પછખાણ લઈને જવું અહીંથી કે હવે આવે એ બીજો. કારણ કે કાળની વાત ભગવાને સ્વયં કીધી છે કે દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, તો હવે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો દુઃખી થવા માટે મળ્યો છે, આવું દુઃખ શું કામ જોઈ? અને દુઃખે કરીને પરમાર્થ માર્ગ લેવો છે તો એમાં બીજું શું હકરવાર છે, કોને ખબર છે? અને કદાચ ન મળ્યો તો? જીવને અનેક પ્રકારના વિકલ્પો આવે, સ્થિરતા બહુ દુર્લભ છે. સ્થૈર્ય, યોગનું સ્થૈર્ય, સંકલ્પની દ્રઢતા, પરમાર્થની દ્રઢતા, મુમુક્ષુના લક્ષણમાં સ્વભાગની મુમુક્ષુતા માટે કૃપાળુદેવે લખ્યું છે કે પરમાર્થ અંગેનો સ્વભાગનો દ્રઢ નિશ્ચય એ મુમુક્ષુએ અવધારવા જેવો છે. કે એવી કપરી પરિસ્થિતિની અંદર પણ પરમાર્થ માર્ગ માટે સ્વભાગનો નિશ્ચય જરાય ચલિત થયો નહીં, એની દ્રઢતા અજબ હતી. એ દ્રઢતા એવી હતી કે તો પછી ભગવાનને પણ જન્મ લેવો પડે. દુર્લભપણું હોય તો 14 રાજલોકમાંથી સત્પુરુષ સામે આવીને ઉભો રહીએ. આ આપણી વાત નથી, આ આની અંદર કહ્યું છે. અમે તમારે માટે જન્મ, અને આ જન્મમાં અમે તમને પૂર્ણ ભક્તિ પ્રાપ્ત, જ્ઞાન યોગની પૂર્ણ પ્રાપ્ત કરાવીશું, એવો અમને હરિની ઈચ્છા હોય એવું? હરિની ઈચ્છા છે હે સ્વભાગ, તમને આ માર્ગની પૂર્ણતા કરાવવાનો, અને એ કામ અમે કરશું. વાહ, કાળની દુષમતામાં પણ આ સત્પુરુષ પણ સામો આવીને ઉભો રહીએ. ઈચ્છા હોવી જોઈએ, પરમાર્થનો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. પરમાર્થનો નિશ્ચય જે છે, સ્વભાગનો નિશ્ચય, મુમુક્ષુએ વિસ્મરણ કરવા જેવો નથી. એ નિશ્ચય ત્યાં સુધી આવ્યો કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું, આત્માના અનંત આનંદ આગળ હવે કઈ તમારી પાસે બીજું માગશું નહીં, કેમ કે એ સુખ તો હવે તૃણ જેવું લાગે છે. એકવાર જો આવો પરમાર્થ માર્ગનો નિશ્ચય પ્રાપ્ત થાય તો પ્રભુ કહે છે એકાંતે દુઃખે કરીને મળે એવું પણ ગણિત લેવાની જરૂર નથી. એવું પણ બોલવું નહીં કે દુઃખી જ થવું પડે, એવું કંઈ જરૂરી નથી. એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી. ઘણું કરીને તેમ બને, અમારું કહેવાનું તો એમ છે કે ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. અમે કયા અભિપ્રાય કહીએ છીએ એ તમે સમજજો. હવે એની વાત બહુ સરસ, એના ઘણા કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રત્યક્ષ અમે આ કારણો જોઈએ છીએ કે આ કારણોને કારણે આને દુઃખે કરીને પ્રાપ્ત થાય છે. જીવોને દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવું નથી, પણ ક્યારેક આવું થાય છે, એમ બને છે, તો એનો અમારો અભિપ્રાયના કારણ છે. અમે જે દુઃખે કરીને કહીએ છીએ એવો અમારો અભિપ્રાય સમજવા યોગ્ય છે, તમે સમજો. અને બને તો એ કારણનું નિવારણ કરો. જો કારણનું નિવારણ કરશો તો દુઃખે કરીને સુખે કરીને પ્રાપ્ત થઈ જાય એવું પણ બની શકે. કેટલી સરસ જ્ઞાનીઓની કૃપા છે. આવી બધી આમ ઘોર અંધારાની અંદર ચમકતી વીજળીની જેમ એક નવી આશાનું કિરણ આપે જ્ઞાનીઓ. ગાઢ અંધકારની અંદર પણ એક સોનેરી કિરણ જ્ઞાનીઓ આપણને આપે. એ કહે છે પહેલું કારણ, જો આ કાળની અંદર પરમાર્થ માર્ગ દુઃખે કરીને પ્રાપ્ત થાય છે એવો અમારો અભિપ્રાય એ તમારે સમજવાનો છે. એના કારણ અમે કહીએ છીએ, આવું થાય જ એમ નથી કહેતા, એવું એકાંત વિચારશો નહીં. કેટલાક કારણો એવા છે કે જેને કારણે આવું બનવા સંભવ છે. પહેલું કારણ તો કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં. તે પહેલી વાત શું છે? પહેલું કારણ, આ કાળમાં પરમાર્થની પ્રાપ્તિ આપણને દુષ્મ દુખે કરીને દુર્લભ કેમ થઈ છે? તો કે પહેલા વહેલા તો ભાઈ પૂર્વનું આરાધકપણું નથી. આ જીવે ક્યારેય પરમાર્થને આરાધ્યો નથી. અનંતની એણે યાત્રા કરી છે, પણ એને સંસારનો માર્ગ જ આરાધ્યો છે, પરમાર્થનો માર્ગ આરાધ્યો નથી. એણે બંધનની જ આરાધના કરી છે, એણે મુક્તિની આરાધના કરી. આ એક કારણ છે, વન ઓફ ધ રીઝન્સ, આ જ છે એવું નથી કીધું, કેટલાક કારણો છે. એમાં પહેલું કારણ કે આ જીવનું પૂર્વનું આરાધકપણું ઓછું છે. આપણે કોઈને સારા મજાના સંજોગો પ્રાપ્ત થાય ને તો કે પાંચે આંગળીએ પૂજ્યા હશે, એને પાંચે આંગળીએ પૂજ્યા હશે, પૂર્વે ઘણું એને આરાધન કર્યું હશે, આવો વર મળ્યો, આવું ઘર મળ્યું, આ બધું લૌકિક જ્ઞાનીઓ કહે છે. પણ પરમાર્થ માર્ગ ન મળ્યો, પરમાર્થ માર્ગ ન મળ્યો તો કે જરૂર પૂર્વે ક્યાંય આરાધના કરી હોય એવું જણાતું નથી. કોઈ સંસ્કાર જાગૃત થતા નથી. અંદરથી કોઈ અંદરથી હુંકાર આવવો જોઈએ પરમાર્થ માર્ગનો, અભિપ્સા જાગવી જોઈએ, તલસાટ ઝૂરણા, ન મળ્યાની વ્યથા, ન મળતું હોય એની વેદના, કાંઈ નથી. એને ક્યાંય જીવનમાં કશું ખૂટે છે એવો અહેસાસ કે મારું બધું લાઈફ ફર્સ્ટ ક્લાસ છે, આપણી નોકરી ધંધા આ તે આવકના સાધનો છોકરાઓ ઘર બહાર સંબંધ બધું બહુ બહુ ફાઇન છે, આઈ એમ ક્વાઇટ હેપી, આઈ એમ ક્વાઇટ હેપી, એને હજી અંદર પેલો આઈ એમ અનહેપી, હજી મને આ સંસારના અનાદિના પરિભ્રમણની સમાપ્તિનો માર્ગ કોઈ હાથમાં આવતો નથી. આજ મારે કરવાનું. જગદગુરુ શંકરાચાર્યજી કહે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે જરણમ, આજ કરવાનું છે. એક જન્મ પૂરો થાય, બીજો, બીજો પૂરો થાય, ત્રીજો, એક ગતિ પૂરી થઈ બીજી ગતિ, બીજી ગતિ થાય ત્રીજી ગતિ, એક યોનિમાંથી બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં, એકેન્દ્રિય વિકલેન્દ્રિય પંચેન્દ્રિય, પાછો વળી એની અંદર પાછો એકેન્દ્રિયમાં આગળ આવ્યો, ઉપરની ગતિ સુધી ગયો, પાછો નિગોદમાં ગયો ફરવા, વળી પાછો સ્થાવરમાં ગયો, અનંત કાળ એમને એમ કાઢવાના, યુગના યુગ ગયા. પેલું પદની અંદર આપણે કહ્યું છે નાનચંદ્રજી મહારાજે, દૂર કા પ્રભુ દોડ તું મારે રમત રમવી નથી, આ નયન બંધન છોડ તું મારે રમત રમવી નથી. છોકરાઓ આંધળા પાડાની રમત રમે એમ કે ભગવાન તારી હારે હું રમત રમવા માંડ્યો, એમાં તે મારી આંખે પાટા બાંધી દીધા અને તું તો વયો ગયો મોક્ષમાં અને હું તો અહીંયા ફાફા માયરા કરું છું, આવી રમત મારે રમવી નથી, એ ઉભર્યો ભગવાનને કે છે તું દૂર જામાં આવે, આ નયન બંધન મને ત્યાં આંખે પાટા બાંધ્યા છા છોડી નાખ. કારણ હો એ રમત ઘડી બે ઘડી બહુ તો દિવસ બે ચારની, આ તો અનંતા યુગ ગયા એવી રમત રમવી નથી. તું મારો ભાઈ બન છો, બાળપણના આપણે સ્નેહી છીએ અને પ્રભુ રમત રમવાની હતી, મેં કહ્યું કે મારી આંખે પાટા બાંધ અથવા હું જ જાતે આંધળો થયો, દાવ હું દઉં છું. અને આ રમતની અંદર બે ચાર દિવસ ઘડી બે ઘડી બધું સમજાય, પણ આ તો અનંતા યુગ ગયા, પ્રભુ તારું ને મારું આંતરું વધતું જાય છે, પદ્મ પ્રભુમાં આનંદગન કહે છે, પદ્મ પ્રભુજીને તુજે મુજબ આંતરો રે, આ તો વધતું જાય છે, આ અંતર વધે છે. સુણો શાંતિજીને ઉદયરત્ન પોકાર કરે છે અરણ્યમાંથી, શાંતિ જીને સૌભાગી તમે કેમ તમે આ વિતરાગ થઈ ગયા, આપણો હવે તાંત ક્યારે મળશે, આ કેદી છેડો ભેગો થાય મારો ને તારો હતા બાળપણે આપણ સસને રમતા નવ નવ વેસે. મોહન વિજયજી મહારાજ પોકાર કરે છે, અરે જ્ઞાની મહાત્માઓએ સંતોએ પોતાની કરુણાની ધારા વરસાવી છે, પદની રચનામાં, સ્તવનોની રચનામાં, સ્તુતિની રચનાની અંદર વાસ્તવિકતા મૂકી છે કે આ જીવ આવા તીર્થંકર કોટીના પુરુષની સાથેનો પણ સ્નેહી હતો, મિત્ર હતો, ભાગીદાર હતો, ઓલો ચાલ્યો ગયો મુક્તિના માર્ગે અને આ નાના એવા ક્ષુદ્ર સ્વાર્થમાં રહી ગયો, આ રમત રમવા ગયો સંસારને, ચૂકી ગયો, પૂર્વનું આરાધક પણ નથી, ક્યાં યાદ નથી આવતું. સંસારનો અંત લાવવાની વાત ક્યારે પૂર્વે વિચારી હોય એવું લાગતું નથી. આ પહેલું કારણ, પૂર્વનું ઘણું કરીને આરાધક પણ નહીં થાય. બીજું કારણ, પહેલું કારણ સમજાઈ ગયું કે પોતાને પૂર્વનું આરાધક પણ નથી, મૂડી નીલ છે, કઈ છે, કઈ લાવ્યો નથી, ભાતું નથી, કઈ ભાતું કઈ નથી, અને હજી બાંધવું. રત્નાકર 25 ની અંદર શું કીધું આચાર્ય મહારાજે, મેં પરભવે કઈ ન કીધું, દાન શીલ તપ ભાવ કઈ ન કર્યું, અને આ જન્મમાં પણ કરતો તો હે પ્રભુ હવે મારું શું થશે, આ મારી ગતિ શું થશે, પૂર્વે કર્યું નથી, આ જન્મમાં કરતો નથી. બીજું કારણ, તેવું આરાધક પણ નહીં, તેને લીધે વર્તમાન દેહે તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અન આરાધક માર્ગને આરાધક માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય. બીજી ભૂલ, પહેલી ભૂલના પરિણામને કારણે પૂર્વનું આરાધક પણ નથી, હવે વર્તમાન દેહની અંદર એ આરાધકપણાના માર્ગથી એ અનભિજ્ઞ છે. પૂર્વે નહીં પ્રતિતેલો સૂત્ર લખ્યું છે, પૂર્વે નહીં પ્રતિતેલો અનભ્યાસેલો એવો માર્ગ જીવના જાણવામાં નથી, એટલે વર્તમાન કાળે આરાધક માર્ગની રીતિ પ્રથમ સમજવામાં ન હોય, એની સમજણ નથી આરાધનાનો માર્ગ શું છે, તેથી અન આરાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. કેટલી બધી ઉલટી વાત છે, એ પ્રવૃત્તિ કરે છે આરાધકની, આરાધના કરે છે કે કઈ વાંધો નહીં, પૂર્વે ન કર્યું તો હવે ભૂલ કરવી નથી, હવે તો એવું કરીએ કઈ વાંધો નહીં, સાટું વાળી દઈએ, પણ મુશ્કેલી ક્યાં છે, અન આરાધક માર્ગને આરાધક માર્ગ માની લઈને પ્રવૃત્તિ કરે છે. આરાધક માર્ગનું ઓળખાણ શું, આરાધક માર્ગની લક્ષણ શું, એનો પરિચય શું, એનું પરિણામ શું, જેનાથી ભવના કર્મ કટે સો જીન વચન, અને જેનાથી કર્મો કપાય, કર્મો શિથિલ થાય, કર્મો ક્ષીણ થાય, કર્મો મંદ થાય, ક્ષય થાય, આ આરાધક માર્ગ છે. આખરે જેમ તેમ કરીને પણ જીવને કર્મના બંધનથી રહિત થવાનું આ આરાધક માર્ગની ચાવી છે, એ તો જાણતો નથી. એ કર્મ બંધનું કારણ કશાય ભાવ છે, તો આરાધનાની રીત એ છે કે જે માર્ગે ચાલતા કશાયો ઘટે, કશાય ઘટે તે કલ્યાણ, આ કશાયો ઘટતા નથી, વિષયની અલ્પતા થતી નથી, કશાયની મંદતા થતી નથી, અને માર્ગ એવો લીધો છે કે જેમાં બંને વધે છે. શૃંગાર માર્ગને મુક્તિનો માર્ગ માને તો શું થાય, આજે ધર્મના નામે શૃંગારનો અને ભોગનો માર્ગ છે કે જ્યાં ઇન્દ્રિયોના વિષયોનું પોષણ છે, અને એને સ્વરૂપ લેબલ કયું રાખ્યું છે, ધર્મનું. કૃપણદેવે કીધું કે આ કેવી રીતે બને, એટલે ભાવના બોધની અંદર પહેલા વહેલા મુમુક્ષુને મોકલી દીધો કે જોજો લોહીનો ડાઘો લોહીથી નહીં જાય પણ પાણીથી જશે, શુદ્ધ જળ જોશે, એમ સંસારનો ડાઘ આ જીવને અનંત કાળથી લાગ્યો છે તો વૈરાગ્ય રૂપી જળ જોશે, આ શૃંગારથી નહીં થાય. તો ધર્મમાં જો શૃંગારનું તત્વ આવી જાય, ધર્મની અંદર ભોગ ઉપભોગ આવી જાય, ધર્મની અંદર ઇન્દ્રિય અને કષાય મનના વિષય કષાયનું પોષણ આવી જાય, તો આ આરાધક માર્ગ કહેવાય કે વિરાધક માર્ગ કહેવાય? આ બાજી આખી ઉલટી પડી ગઈ. એક તો પૂર્વે કર્યું નથી અને વર્તમાનમાં ખોટાને સાચું માનીને કરે છે. આ ઈથી ખરાબ. પેલામાં તો નક્કી થાય કે સાહેબ મેં કોઈ દિવસ કંઈ કર્યું નથી, આ બીજામાં તો મેં ઘણું કર્યું છે, આવો અહમ ઉભો થાય, આવી ભ્રાંતિ ઉભી થાય. નથી કર્યું એવી સમજણ સારી હતી, નથી કર્યું એ સમજણ સારી હતી. છૂટવાનો કંઈક માર્ગ હતો કે આપણે કંઈક કર્યું નથી, હવે કોઈક દી કરવું જોઈએ. પણ ખોટું કરતો હોય, ભ્રાંતિમાં હોય, કૃપાળુદેવે કીધું અનંત કાળથી જેની પ્રાપ્તિ થઈ નથી તે પ્રાપ્ત થવામાં કદાચ થોડી વાર લાગે, થોડી વાર લાગે તો હાનિ નથી, પણ તે માર્ગ પ્રાપ્ત થવામાં ભૂલ થાય કે ભ્રાંતિ થાય તો મોટી હાનિ છે, મોટી હાનિ છે. આરાધક માર્ગની રીતિ, એની રીત, આત્મા સત્ય ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. આ રીત સમજે, અમે એક આભાસ ન જોઈ. આત્મા સત છે અને તમામ પ્રકારના આભાસથી રહિત છે. કોઈ આભાસ આ આત્મા ઉપર આરોપિત કરીશમાં નહીં તો ભ્રાંતિનું કારણ થશે. જેથી કેવળ પામીએ, કેવળ શુદ્ધ આત્મા, શુદ્ધ ચિદરૂપ એ જ પામીએ, જેનાથી એ જ રીત મોક્ષ માર્ગની છે, જેમાં કંઈ મિક્સ થાય, લબ્ધિ આવે, રિદ્ધિ આવે, સિદ્ધિ આવે, ચમત્કાર આવે. સમજી લેજે, આત્માથી દૂર છીએ, આત્માથી દૂર છીએ. અનંત વિભૂતિઓ સમવસણની અંદર પ્રગટી છે. જે જીન દેહ પ્રમાણને સમવસણાદી સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. આ તમામ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ વિભૂતિ એનો સરવાળો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમવસનની અંદર દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ પરમાત્મા બિરાજે છે, ત્યારે આ 14 રાજ લોકનું ઔશ્વર્ય ઐશ્વર્ય એનો ઢગલો થઈ ગયો છે. અને કૃપાળુદેવ કહે છે કે કેટલાક લોકો આને જીનનું સ્વરૂપ સમજે છે, શુદ્ધાત્માનું સ્વરૂપ સમજે છે, મુક્તાત્માનું સ્વરૂપ સમજે છે, ચિદરૂપનું સ્વરૂપ સમજે છે. નહીં, એ તો પોતાની બુદ્ધિને રોકી રહ્યો છે. ચમત્કાર, રિદ્ધિ, સિદ્ધિ, નિધિ આવી અનેક પ્રકારની આને મલિનતા કીધી છે. પત્રાંક 212 માં કૃપાળુદેવે મલિનતા કીધી, દ્રષ્ટિની મલિનતા, ગ્રહી રાખેલી મલિનતાને લીધે સત્પુરુષનું ઓળખાણ થતું નથી. એટલે એને એમ થાય કે જેને આવું ન હોય એ સત્પુરુષ હોય નહીં, અને આવું જેને અધિક હોય એને પૂછ્યું હોય ને કહી દીધું, એ બધું જાણે, એને કીધું કે તમે અહીંયા જાતા ને આનો આમ થશે. આ સત્પુરુષનું લક્ષણ તે નક્કી કર્યું કે વિતરાગતા નક્કી કરી, નિર્ગ્રંથતા નક્કી કરી કે આ પ્રકારનો એનો પરસ્નેહ નક્કી કર્યો. આપણા માપદંડ શું સત્પુરુષને માપવાના? તો કૃપાળુદેવે બહુ સાદી ભાષામાં કીધું કે જીવ પોતાપણાની કલ્પનાથી સત્પુરુષને માપે છે. પોતાને જે ગમે છે, પોતાની જે અપૂર્ણતા છે, પોતાની જે દુર્બળતા છે, એનાથી એ સત્પુરુષને માપે છે. અને એની સાથે જેનો મેળ ખાય છે એ સત્પુરુષ, અને એની સાથે જેનો મેળ નથી ખાતો ના રે ના, એમાં કઈ ઠેકાણું નથી. કારણ આને નિર્ગ્રંથતા એરે સંબંધ નથી, આને વિતરાગતા સાથે સંબંધ નથી. અને કેની સાથે સંબંધ છે? સ્વાર્થ પરસ્તીને મતલબી છે, આખો વાંછાનો પ્રેમી છે, 212માં શરૂ કર્યું છે, વાંછાનું સ્વરૂપ. આવી વાંછા લઈને સત્પુરુષ પાસે જાય તો ત્યારે તેનું કલ્યાણ ન થાય, પણ કૃપાળુદેવે કીધું છે કે આવું વાંછિત મન એને સત્પુરુષ પ્રત્યેની આવી વાંછા રાખવાથી ભવિષ્યમાં પણ સમ્યક દ્રષ્ટિનો એને અંતરાય પડે, ભવિષ્યમાં પણ સત્પુરુષ પ્રત્યે ક્યારેય વાંછાની દ્રષ્ટિ ન હોવી જોઈએ. જીનનું સ્વરૂપ એ સમવસણ, એ તો આખું જુદું સ્વરૂપ છે, એનાથી નિરાળો મારો પ્રભુ છે, કેવળ ચૈતન્યની ઓળખાણ મને થાય. આ આરાધકપણું પૂર્વનું નથી અને વર્તમાન દેહની અંદર અન આરાધકપણાને આરાધકપણું માનીને પ્રવૃત્તિ કરે. આ બીજું કારણ, આ દુઃખે કરીને કેમ પ્રાપ્ત થાય છે એકાંત માનસો નહીં, પણ આ કારણો છે એ સમજો. જો આ કારણ ન હોય તો માર્ગ તો સુલભ છે, પણ આ કારણો છે, આ મલિનતા છે, દ્રષ્ટિની મલિનતા છે, આ ગ્રહી રાખેલી માન્યતા છે, આ એને સત્પુરુષનું બાહ્ય ત્યાગ અને અંતર ત્યાગનું આ ઓળખાણ છે, બાહ્ય વેશનું ઓળખાણ છે, એના ઓળખાણ ઉપર અત્યારે નીકળો છે. પરમાર્થ માર્ગની અંદર આ ઓળખાણોના વેશ તો બદલાતા જાય છે, એને ખબર જ નથી. અનંત કાળની એને ખબર છે કે કયા કાળની અંદર કયો વેશ મુનિઓ ધારણ કરતા હશે, એને તો વર્તમાન પકડી લીધો કે ધોળા લુગડા પહેરે, મુપતિ રાખે, રજોણા હાથમાં હોય, પાત્રા લઈને જતા હોય તો સમજી લઉં કે સંત છે. અરે પણ એ તો આજના કાળનું લક્ષણ છે, આ સમાચારી તો આજની છે, અનંત કાળની અંદર બધે આવું જ હતું. ભાઈ ત્રિકાળા બાધિત છે ધર્મનું લક્ષણ છે. લિંગ અને ભેદો જે વર્તનારે તે તો દેવ દ્રવ્ય દેશ કાળાદી ભેદ, આ ભેદ સમજવાની તારી શું લાયકાત છે, શું યોગ્યતા છે, શું ક્ષમતા છે આપણામાં. આપણે તો આપણા કાળથી આગળનો કાળ પણ વિચારી શકતા નથી. અનંતા તીર્થંકરોનો કાળ, અનંતા કેવડીઓનો કાળ શું ખબર છે. તો માર્ગનું સનાતન સ્વરૂપ શું છે? તો અંતરંગની નિર્ગ્રંથતા છે, બાહ્ય વેશ નથી. એ ગમે તે કાળમાં હોય પણ આ તો હશે જ, એને આ વિતરાગતા તો હશે જ, આ નિર્ગ્રંથતા તો હશે જ. લાલ પીળા વસ્ત્ર પહેર્યા હશે તો પણ હશે, હાથીની અંબાડી ઉપર બેઠા હશે મરુદેવી માતા તો પણ હશે, અને ભરત ચક્રવર્તી હરીસા ભવનમાં હશે તો પણ હશે. અંદરનો જે વિતરાગ ભાવ છે, વિરતિ ભાવ, એ તો હશે જ. જ્ઞાનીનું જ્ઞાનનું ફળ વિરતી છે, આવો વિરતિ એનો પૂર્વ સંસ્કાર હોય છે, આવી ભવિતવ્યતા એમની જાગૃત હતી. એટલે વર્તમાનની અંદર એમણે માર્ગને આરાધક માર્ગ તરીકે આરાધ્યો નહીં, પણ જેવું એને દર્શન થયું કે તરત જ એ વિરતિ ભાવની તથા ભવ્યતા જોર કરે અને કાચી મિનિટની અંદર ચક્રવર્તીનું પદ છોડી છ ખંડનો અધિપતિ એક સમ્યક ચારિત્ર હાથમાં લઈ અને ભિક્ષાપાત્રી બની જાય. આટલું જબરજસ્ત એની સમજણની, આરાધક પણ શું છે એ બાબતમાં બહુ જીવ સ્પષ્ટ છે. બીજું કારણ, તેવું આરાધક પણ નહીં તેને લીધે, એટલે પૂર્વનું નથી એને લીધે, પૂર્વનું આરાધક પણ નથી એટલે એને કોઈ સંસ્કાર જ નથી, એને લીધે વર્તમાન દેહ તે આરાધક માર્ગની રીતિ, વિતરાગનો આરાધક માર્ગ છે એની રીતિ શું હોય એ પણ પ્રથમ સમજવામાં ન હોય, અને તેથી અન આરાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય આ કાળમાં. પૂર્વનો તો એને અભ્યાસ નથી, પૂર્વનો પરિચય નથી, એટલે હવે અત્યારે આ કાળની અંદર મતિ કલ્પનાથી, સ્વચનથી, કુસંગથી, અસત્સંગથી, આવા કોઈના જોગે એને આવું બધું લેખાજોખા કરી અને પોતાની મેળે એક નક્કી કરી લીધું પરમાર્થ આરાધના માર્ગનું સ્વરૂપ. નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લે હી ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. દેશ એટલે રીત રિવાજ પ્રથા, જ્ઞાનીઓની પ્રથા, જ્ઞાનીઓનો દેશ. આપણે એક ભક્તિ પર લીધું હતું, ચલો જ્ઞાની કે દેશ, ત્યાં જાત નથી, પાત નથી, રાગ દ્વેષની ગંધ નથી, કોઈ દ્વંદ્વ નથી, હાલ એ દેશમાં. તારે જ્ઞાનીના દેશની રીતિ જોવી છે, આ રીતિ છે આરાધનાની રીતિ જોવી હોય તો આવો કોઈ જ્ઞાનીનો દેશ એનો પરિચય કરવો પડે. સત્પુરુષના સંગે જતા આ આરાધનાના માર્ગનું રહસ્ય સમજાય છે. આવો કોઈ જ્ઞાની મળે તો આરાધના માર્ગ જે આપણાથી અનભિજ્ઞ છે, અપરિચિત છે, અનભ્યાસિત છે, એ માર્ગનો આપણને યથાર્થ ઓળખાણ થાય અને પછી જે પૂર્વે નથી કર્યું એ શરૂ કરવું, પણ એકડો સાચો માંડવો, જેનો એકડો ખોટો મંડાઈ ગયો એનો કોઈ આરોવારો નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.